સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમ નંબર 220 પ્રસારણ તારીખ 19 મે 2011. અમારી જેમ જ આપણા ગુરુજી ડોક્ટર પરાશરાજીને મળવા આતુર તમામ ખેડૂત ભાઈઓ બહેનોને
નમસ્કાર. ઉમા બોન, હું તો કેટલાય દીથી ગુરુજી આવે એની વાટ જ જોતો હતો. મનમાં આમો ઢગલા બંધ પ્રશ્નો ઘૂંટાણા જ કરે છે. બોલો
નિલભા, ડીએસસી અને સજ્જતા સંઘમાંથી પરેશભાઈ પણ કેટલી વાર એમની પાસે સમય માંગતા હતા, પણ એમને તો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા સુધીના ખેડૂતોને માર્ગદર્શન આપવાનું હોય, એટલે આજે તો મહા મહેનત એમનો સમય મળ્યો છે. બસ આવતા જ હશે.
હા, હું આવી ગયો છું. નમસ્કાર ઉમા બેન અને દિલુભા.
પ્રણામ ગુરુજી.
અને મારા જય માતાજી. હા
સાહેબ, આજે તો સવાલો ઘણા છે એટલે હું આપને શ્વાસ ખાવા દેવાની નથી.
કઈ વાંધો નહીં, પૂછી નાખો.
આમ તો અમે એકાદ મહિનાથી વાતો કરીએ છીએ, પણ આજે સૌ પહેલું એ સમજાવો કે ચોમાસામાં ખાતરની બચત કેવી રીતે કરવી.
બરાબર, ઘણા ખેડૂતો ખાતરનો વ્યય કરતા હોય છે. એના હિસાબે આપણા દેશમાં લગભગ દર વર્ષે 3,000 કરોડનું ખાતર વ્યય થાય છે એવું કહી શકાય. તો આવા સંજોગોમાં જ્યારે આપણે કોઈ પણ પાકની વાવણી કરીને જયારે પાયાના ખાતરની વાત છે, અત્યારે કારણ કે એ સમય છે કે લોકો જમીનમાં ખાતર વાવતા હોય છે અને સૂકી જમીનમાં કપાસિયાના બીજ મૂકતા હોય છે, તો આવા સંજોગોમાં ખાતર જમીનમાં ચાસે આપી દીધા વગર અથવા એ ન કરતા જયારે પણ આપણે કપાસિયો જ્યાં મૂકવાનો છે એ જ જગ્યાએ કપાસિયો મૂકીએ છીએ, એના કરતા લગભગ 1.5 થી 2 ઇંચ નીચે ખાતર મૂકીએ ચોકડીમાં, કારણ કે બે છોડ વચ્ચે લગભગ 2 ફૂટનું અંતર હોય છે.
બરાબર.
તો જ્યાં કપાસો મૂકવાનો છે અથવા તો છોડને આપણે વાવવાના છે એ જગ્યાએ જ નીચે ખાતર આપીએ તો એટલામાં જ ખાતર આપવું પડે, અને બે છોડ વચ્ચેના ખાલી અંતરની અંદર આપણે ખાતર ચાસમાં વાવીએ છીએ તો એ ખરેખર વ્યય થાય છે અને ઘાસ જ ખાતું હોય છે આ ખાતર. તો આમ કરવાથી એક તો ખાતરને બચાવી શકાય, ઉપરાંત ચોમાસું જયારે ચાલુ થઈ જાય તમારો પાક ઉગી જાય અને પછી લોકો યુરિયા આપતા હોય છે લગભગ 1 મહિનાની અવસ્થાએ, તો એમાં પણ જોયા વગર નાખ નાખ જ કરતા હોય છે. ખરેખર પાકને જોઈએ એટલું એને ભાગ પાડીને આપે તો વધારે ફાયદો થાય. અને એ ખાસ જોવાનું કે એકદમ વરસાદ ભારે પડી ગયા પછી ખેતરમાં 2-4 વર્ષ થોડું ઘણું પાણી ભરેલું હોય અને એવી કીચડવાળી પરિસ્થિતિમાં ક્યારેય નહીં આપવાનું ખાતર. થોડું સુકાઈ જાય, અંદર ચાલી શકાય એટલું ભીનું હોય ત્યારે ખાતર આપવાનું. ખાતર આપ્યા પછી પણ એટલીસ્ટ 1 દિવસ કે 4-5 કલાક 7 કલાક સુધી વરસાદ ન આવે એ જોઈને ખાતર આપવાનું, એટલે કે થોડું આસમાનમાં ખુલ્લું હોય, વાદળા થોડા ઓછા હોય, એમ કે હમણાં 5-1 કલાકમાં તો વરસાદ નહીં આવે એવું જોઈને ખાતર આપવાનું, જેથી કરીને આપણે વધારેમાં વધારે ખાતર છોડને મળી શકે.
હા બરાબર બરાબર. અને પાયાનું ખાતર દેતી વખતે ઊંડાઈનું કઈ ધ્યાન રાખવાનું ખરું?
ખરેખર બહુ જ અગત્યનો પ્રશ્ન છે. જ્યારે મશીનથી આપતા હોય ત્યારે એ મશીન જ એની ઊંડાઈ નક્કી કરતું હોય છે, ખાસ કરીને આપણે સીડકમ ફર્ટિલાઇઝર ડ્રીલથી આપતા હોય ને જયારે. પણ જયારે આપણે ચોકડીમાં જ્યાં કપાસીઓ મૂકીએ છીએ ત્યાં ખાતર આપવાની વાત કરીએ તો એ આપણે પોતે જાતે એને મેનેજ કરી શકીએ અથવા તો એને જોઈએ એટલી ઊંડાઈ આપી શકીએ. ખરેખર બીજને જ્યાં મૂકવાનું છે એ જગ્યા કરતા 1 થી 1.5 ઇંચ નીચે ખાતર હોવું જોઈએ, એટલે એટલી ઊંડાઈએ, જેથી કરીને બીજનું સ્ફૂરણ થાય અને મૂળ જેવા જમીનમાં અંદર નીચે તરફ જાય તો એને તરત જ ખાતર મળવાનું ચાલુ થાય.
સાહેબ, આમ તો બિયારણ બધા નવું જ ખરીદતા હોય છે, પણ બિયારણની પસંદગીની બાબતમાં કઈ કઈ કાળજી લેવી જોઈએ?
હવે ખાસ કરીને બિયારણ છે એ કોઈ પણ પાકનું સફળતાનો આધાર છે. સીડ ઇઝ અ સિક્રેટ ઓફ સક્સેસ એવું કહેવાય છે. અને કોઈ પણ પાકનું ઉત્પાદન છે એ વાતાવરણ અને જાત આ બંનેનો એક ગુણાકાર છે એવું કહી શકાય. તો ખાસ કરીને બીજ જે વેરાયટી તમારા વિસ્તારમાં ચાલતી હોય, એટલે કે તમારી જમીન, પાણીની સગવડ અને વાતાવરણ જોઈને તમારે પસંદ કરવાની છે. હવે એ વેરાયટી પસંદ કર્યા પછી એક તો બીજ છે તાજું અને ફ્રેશ આ વર્ષનું નવું હોવું જોઈએ. ઘણી વખત જૂનું બીજ ખેડૂતો થોડા પૈસા ઓછા કરીને અથવા તો થોડા પૈસાની લાલચમાં આપણે જૂનું અને ગમે તેવું પડેલું બીજ ખરીદતા હોઈએ છીએ, તો એવી ખોટી લાલચમાં પડવાની જરૂર નથી. ઉપરાંત બીજ ખરીદતી વખતે ખાસ બિલ લેવાનું, પાકું બિલ લઈને એના બીજ જે બેગ ઉપર બીજની બેગ હોય છે તો કોથળી હોય એના ઉપર જે લોટ નંબર હોય છે એ લોટ નંબર બિલમાં લખાવીને અને ખાસ લેવાનું, રોકડેથી લેવાનું, જેથી કરીને તમને ગમે તેવું બીજ કોઈ આપવાની કોશિશ ના કરે.
આ તમે બિયારણની માવજતની વાત કરી, એ પ્રમાણે માનો કે પટ ન દીધો હોય કે ઘર ઘર બિયારણ લાવ્યા હોય તો એ વખતે કઈ કઈ માવજત અને કઈ રીતે દેવી જોઈએ?
એકદમ બહુ જ અગત્યનો પ્રશ્ન છે આ દિલુભા, અને દરેક ખેડૂતે મારા ખ્યાલ આના ઉપર બહુ જ ધ્યાન રાખે અને આ સમય છે આ વસ્તુ ઉપર ધ્યાન આપે કે જે ખેડૂતો ગુજરાતમાં કપાસનું ઉત્પાદન જે થાય છે બીજનું ખાસ કરીને, આખા ભારતનું લગભગ 50-60% બીજનું ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે, જેથી કરીને ઘણા ખેડૂત એવા છે જે કંપનીઓના બીજ બનાવતા હોય, પોતાના માટે રાખી મૂકતા હોય, પોતાના સગાઓને આપતા હોય, તો એ ડાયરેક્ટ પોતાના ખેતરમાં વાવતા હોય છે, એટલે એને પટ આપવો કે એવું પેક કરતા નથી હોતા. તો આવા સંજોગોમાં ખાસ કરીને કપાસની જયારે વાત છે તો બીજની ઉપર આપણે એસિડનો પટ આપતા હોય છે પહેલા, એમાં ખાસ કરીને સલ્ફ્યુરિક એસિડ હોય છે, જેથી કરીને કપાસના બીજની ઉપરની રૂંવાટી બળી જાય. પછી એ જ બીજને પાણીથી વોશ કરીને ધોઈને છાયામાં સૂકવીને સુકાવી દેવાના હોય છે, અને પછી એના ઉપર જંતુનાશક દવા અને ફૂગનાશક દવાઓના પટ આપવામાં આવતા હોય છે. ખાસ કરીને જંતુનાશક દવાઓમાં ચૂસિયા કીટકોની દવાઓના પટ આપવામાં આવતા હોય છે, એમાં ઇમિડાક્લોરફિટ 70% દવા આવે છે અથવા થાયોમિથાક્ઝોન 70% દવા આવે છે, એ જે પાવડરના સ્વરૂપમાં આવતું હોય છે, અને એની સાથે ચિકાસ વાળો પદાર્થ એક પોલિમર આવતો હોય છે જેના હિસાબે દવા બીજ ઉપર ચોંટી જાય. અને એ સિવાય ફૂગનાશકની અંદર ઘણી દવાઓમાં ખાસ કરીને માં એક મેનકોઝેબ અને કાર્બનડેઝિનના મિક્સરવાળી દવાઓ આવે છે, બીજું એક વાઇટાવેક્સ કરીને આવે છે, તો એનો ખેડૂતો પોતે પોતાની રીતે એ પણ સાથે સાથે પટ આપી શકે છે. પણ કપાસ સિવાયના બીજા પાકની વાત કરીએ જો તો એમાં મગફળી ખાસ મુખ્ય પાક છે ચોમાસા માટેનો ગુજરાતનો, બહુ જ મોટા એકર જ છે આપણે ત્યાં. તો એમાં આપણે મેનકોઝેબ અથવા સાફ જેવી દવાઓનો 1 કિલોગ્રામ બીજમાં 2-3 ગ્રામના દરે બીજને પટ આપવાનો હોય છે, અને એ વાવેતરના દિવસે અથવા એનાથી 2-3 દિવસ આગળ જ પટ આપીને મૂકી રાખી શકે છે, બીજને કોઈ નુકસાન થતું નથી, અને એની અંદર કોઈ પાણી કે બીજી વસ્તુ ભીની કરવા માટે મિક્સ નથી કરવાની જરૂર. પણ જે દવા છે એની અંદર એક સ્ટીકર અથવા એવો ચિકાસ વાળો ચોંટી શકે એવો પદાર્થ નાખેલો હોય છે, જેના લીધે એ બીજની સપાટી ઉપર સારી રીતે ચોંટી શકતું હોય છે.
આ તો સમજી ગયો ડોક્ટર સાહેબ.
બરાબર.
પણ આમ દિવેલા અને કઠોળમાં કઈ જાતની માવજત લેવી જોઈએ પાછી?
બરાબર છે. હવે ખાસ કરીને ચોમાસામાં આપણે કઠોળની વાત કરીએ તો તુવેર અને મગ મુખ્યત્વે થતા હોય છે ગુજરાતની વાત કરીએ તો, અને દિવેલા પણ વડોદરા જિલ્લો છે, સુરેન્દ્રનગર જિલ્લો છે, અને સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થતા હોય છે, અને છેલ્લા 2-3 વર્ષથી ભાવ સારા હોવાથી એના પણ એરિયા વધ્યો છે.
બરાબર.
તો કઠોળમાં પણ એ જ તુવેર અને મગ મઠ એમાં કોઈ હાઇબ્રિડ જાતો નથી ખાસ કરીને, પણ કંપનીઓની સિલેક્શન વાળી જાતો અથવા તો ગુજરાત સરકારની યુનિવર્સિટી બહાર પાડેલી જાતો પેક જો મળતું હોય તો એ પેક વાળા સીડની અંદર બીજને માવજત આપેલી આવે છે. પણ જો ખેડૂત પોતાનું બી વાપરવાનું હોય તો જે મગફળીને આપણે પટ આપવાની વાત કરી એ જ દવાઓ જે મેનકોઝેબ કે સાફ કે કાર્બનડેઝિમ જેવી દવાઓ છે એ 1 કિલો બીજમાં 2-3 ગ્રામના દરથી એને બીજને માવજત આપી શકાય એને પણ.
સાહેબ, એક છેલ્લો સવાલ મનમાં જાગે છે કે આ વખતે આમ તો વરસાદ સરેરાશના 98% જેટલો પડવાનો છે એવી હવામાન ખાતાએ કઈ આગાહી કરી છે, પણ એક સાથે 8-10 દિવસના ઝુમખામાં જ પડે તો એક જ પાક વાવ્યો હોય તો કદાચ નિષ્ફળ જવાની બીક રહે, તો એમાં આંતર પાક લઈને જોખમ કઈ રીતે ઘટાડી શકાય?
હવે જો વરસાદ ઝુમખામાં પડે અને પાછળથી આપણને ખેંચાય તો એમાં લાંબા ગાળાના પાક છે એમાં થોડું આપણને પિયત આપવું પડે, અથવા તો એમાં ઉત્પાદન ઉપર જ્યાં પિયતની સગવડ એવા વિસ્તારમાં ઉત્પાદન ઓછું થઈ શકે, તો આવા સંજોગોમાં આપણે પાકની 2 હાર વચ્ચે ટૂંકા ગાળાના પાક લઈ શકીએ. એમાં દાખલા તરીકે આપણે કપાસની વાત કરીએ તો કપાસ વચ્ચે આપણે મગ લઈ શકીએ, અડદ લઈ શકીએ, જેનાથી કરીને આપણને લગભગ 80-90 દિવસમાં સારું એવું વધારાની આવક થઈ જાય, અને 80-90 દિવસમાં એ નીકળી જાય જેથી કરીને જગ્યા ખાલી થઈ જાય અને કપાસના પાકને જગ્યા મળી જાય. અને જે મગ કે અડદ હવામાંથી જે નાઇટ્રોજન જમીનમાં ફિક્સ કરે છે એના હિસાબે કપાસને ફાયદો થાય, તો આ બંને રીતે ફાયદો થાય, એક તો વધારાની આવક પણ મળી જાય અને પાકને નાઇટ્રોજન મળી જાય.
અને બીજા કયા કયા આંતરપાક લઈ શકાય આ સિઝનમાં?
હવે બીજા આંતરપાકમાં ખાસ કરીને તમે એક સૌરાષ્ટ્રની જૂની એક રિવાજ હતો ખાસ કરીને મગફળીની એક લાઈન અને કપાસની એક લાઈનનો, એમાં 2 પાયાના સિદ્ધાંતો હતા. એક તો આંતરપાક પણ થઈ જાય જેથી કરીને મગફળી દિવાળી પહેલા કે દિવાળીની આજુબાજુ નીકળી જાય, અને એ જ પાક છે જે મગફળીનો હવામાંથી નાઇટ્રોજન આપશે એ કપાસને મળશે. જો આ રીતે કરે તો પણ ફાયદો છે, અને હજી ઘણા વિસ્તારોમાં આ ચાલુ છે, આ રીતનો પાકની પદ્ધતિઓ ચાલુ છે, આપણે પણ કરી શકે. ગુજરાતના ઉત્તર વિસ્તારમાં જાઓ ખાસ કરીને ઉત્તરના આપણે અંબાજીથી લઈને પંચમહાલ સુધીના વિસ્તારમાં તો ત્યાં મકાઈ વચ્ચે તુવેર વાવવાનો રિવાજ છે. મકાઈ છે એમનો પોતાના ખોરાક માટે વાવે છે, અને તુવેરને થોડી વાર લાગે, મકાઈ જલ્દી નીકળી જાય, 80-90 દિવસમાં નીકળી જાય, અને પછી તુવેરમાં ફૂલ ફાલ નહીં ચાલુ થઈ જાય જેથી કરીને એના ઘરનો ખોરાક પણ થઈ જાય અને તુવેર છે વેચવા માટે થઈ જાય.
વાહ ભાઈ, વાહ, કેવું પડે. અને ડોક્ટર સાહેબ, અને એ જ રીતે આપણે મારો છેલ્લો સવાલ એ છે કે પાકમાં કુદરતી રીતે જીવાતથી થતું નુકસાન ઓછું થાય એ હાટું શું કરવું જોઈએ?
હવે આપણે એક વાત કરીએ કે મગફળી, તો મગફળીમાં મુખ્ય એક મોલો આવતો હોય છે, કાળો મોલો, અને એ ઓગસ્ટ મહિનામાં જ આવતો હોય છે. તો એનાથી બચવા માટે આપણે મકાઈની અંદર એકરે લગભગ 250-300 જેટલા મકાઈના છોડ નાખી દેવાના મગફળી વચ્ચે. મગફળીની અંદર મકાઈનો છાંટો નાખવો કહેવાય ગુજરાતી ભાષામાં, ખેડૂતની ભાષામાં છાંટો નાખવો. એટલે કોક છોડ એકરે લગભગ 200-250 છોડ હોય છે, જેના હિસાબે લીલો મોલો જે એ મકાઈ ઉપર આવતો હોય છે, એને ખાવા માટે આપણે ગુજરાતી ભાષામાં જેને ડાળિયા કહે છે, લેડીબર્ડ બીટલ જે મોલાના ખાવા વાળું કીટક છે, પરભક્ષી છે, એ આવી જાય. અને જેવું એ આવી જાય ને મકાઈનો લીલો મોલો સાફ થઈ જાય એટલે મગફળીનો કાળો મોલો ખાવાનું ચાલુ કરી દે. એમાં પુખ્ત અને એના ઈયળો બંને મોલો ખાતી હોય છે, અને એક બીટલ હોય છે લેડીબર્ડ બીટલનું, આપણે એને ડાળિયા કહેતા હોય છે ગુજરાતી ભાષામાં, તો ઢાલિયા કહેતા હોય છે. તો એક બીટલ એક દિવસના 3000 મોલો ખાઈ જાય. તો આની સંખ્યા જો સારી એવી હોય તો લગભગ 4-5 દિવસ કે વધારેમાં વધારે 6 દિવસની અંદર તમારા ખેતરમાં એક પણ મોલો જોવા નહીં મળે. એ ઉપરાંત લશ્કરી ઈયળ, લીલી ઈયળ, એનાથી બચવા માટે ખેતરની બાઉન્ડરી ઉપર, એટલે કે આપણે લશ્કરિયાળથી બચવા માટે એરંડાના 1-1 છોડ આપણે 10-10 ફૂટના અંતરે 1-1 બીજ વાવી દેવાનું, અને લીલીયળથી બચવું હોય કોઈ પાકમાં તો ત્યાં ગલગોટા આપણે વાવી દેવાના, મેરીગોલ્ડ જેને કહે છે, જેથી કરીને આ બંને કીટકો છે, ખાસ કરીને લીલીયળ એ ગલગોટા ઉપર અને લશ્કરિયળ છે એ એરંડાને પસંદ કરે છે. અને જે ફૂદા એના માદા હોય ઈંડા મૂકી લગભગ 94-95% ઈંડા આ પાક ઉપર મૂકશે, પણ મુખ્ય પાક ઉપર આપણા પાક ઉપર નહીં મૂકે. હવે દર 3-4 દિવસે આપણે બાઉન્ડરી ઉપર વાવેલા જે ગલગોટા અથવા તો એરંડાનું પાક છે એને છોડ છે એને જોતા રહેવાનું, એમાં કઈ ઈંડાનો માસ જોવા મળે તો એને આપણે એ પાન તોડીને એનો નાશ કરવાનો.
બરાબર છે.
તો આ રીતે આપણે એક આપણા મુખ્ય પાકને બચાવી શકીએ બાજુમાં બીજો પાક વાવવાથી.
ડોક્ટર સાહેબ, આપનો આવવાનો આ જ ફરક છે, 1-2 મહિનાનું ભાથું આ એક જ મુલાકાતમાં મળી જાય.
એમ તો 26મીના શ્રોતા સંમેલનમાં ગુરુજી આવવાના જ હશે ને?
દિલુભા, હું એ જ વાત કહેવા જતી હતી. વાત જો કેમ છે કે આ વખતે ઉનાળામાં લગનગાળો ખૂબ જ છે, એટલે 26મી તારીખે ખેડૂત મિત્રો પહોંચી શકે તેમ નથી. પરિણામે હવે આ સંમેલન 26મી તારીખે એટલે કે આવતા ગુરુવારે નથી યોજવાના, એના બદલે એક અઠવાડિયું મોડું એટલે કે 2 જૂને ગોઠવવાના છીએ.
હા હા હા, એ સારું કર્યો લો. અને આમે હજી વાવણી આડો તો લગભગ 1 મહિનો છે, એટલે સંમેલન 2 જૂને રાખશો તોય વાંધો નથી.
હા, પણ પ્રશ્નનો ઉત્તર આપવામાં મોડું નથી કરવાનું, વળી એ પણ આજે DSC ના ફોન ઉપર નથી આપવાનું, કારણ કે પરેશભાઈ કે પ્રવીણભાઈ કે બીજા બધા આજે ત્યાં હાજર નહીં હોય.
ટૂંકમાં આજ DSC ના અવાજ ઓટલા ઉપર જ જવાબ રેકોર્ડ કરાવવાનો છે.
હા, 0-79-30-14-20-00 એટલે કે 2000 આ નંબર જ જોડીને તમારા જ અવાજમાં રેકોર્ડ કરાવી દેવાનો. દિલુભા, આજે તો ડોક્ટર પરાશરાજી પાસેથી વાવણી વખતની જ બહુ સરસ માહિતી આપણને મળી ગઈ, અને બીજી પણ ઘણી અગત્યની માહિતી આવતા અઠવાડિયે ફરીથી સાંભળીશું. પણ એ પહેલા હું આપ સૌને ઇનામી પ્રશ્ન લખાવી દઉં. બિયારણ ખરીદતી વખતે પાકા બિલ પર કયો નંબર લખાવવાનો છે?
સવાલ બરાબર લખી લીધો ને ભાઈઓ, ફરીથી બોલું છું. બિયારણ ખરીદતી વખતે પાકા બિલ ઉપર કયો નંબર લખાવવાનો?
સાચો જવાબ રેકોર્ડ કરાવો ફોન કે પત્રથી. દર અઠવાડિયે ડ્રોમાં 2 મિત્રોને ઇનામ તો મળવાના જ છે, એમાં બીજું ઇનામ જીતે છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના ગામ સરવાના સાંગઠિયા ભરતભાઈ છગનભાઈ.
અને પહેલું ઇનામ જીતી જાય છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગામ ચારણિયાના ચંદુભાઈ મેઘજીભાઈ શિંગાળા.
મિત્રો, તમને બંનેને અને બાકીના તમામને ખૂબ ખૂબ ધન્યવાદ. બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો પત્રમાં પૂછી જ લેજો.
અને સરનામું તો યાદ જ હોય, સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, સંદેશા વ્યવહાર ચાલુ રાખીશું તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા કરાઈ રહેલા આ પ્રયાસો સાર્થક નીવડશે.
તો આજે આપો રજા એટલે ગુરુજીનો આભાર માની લઈ.
હા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે કહી દઈએ
નમસ્તે, આવજો.